લૂકની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય તેણે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને સઘળા ભૂતો પર તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યા. વળી દેવનું રાજ્ય પ્રગટ કરવા તથા માદાઓને સાજા કરવા તેણે તેઓને મોકલ્યા. તેણે તેઓને કહ્યું કે મુસાફરીને સારું તમે કંઈ પણ લેતા નહીં, લાકડી નહીં, જોણી નહીં, રોટલી નહીં કે નાણું પણ નહીં. વળી બબે અંગરખા રાખશો નહીં. જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં જ રહો ને ત્યાંથી જ નીકળો. તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાએ તમારો અંગીકાર કર્યો ન હોય તેટલાની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખજો. તેઓ ત્યાંથી નીકળ્યા અને ગામે ગામ સુવાર્તા પ્રગટ કરતા સર્વ ઠેકાણે રોગ મટાડતા ગયા. હવે જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ ગૂંચવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતા હતા કે યોહાન મુએલામાંથી ઉઠ્યો છે, પણ કેટલાક કહેતા હતા કે એલિયા પ્રગટ થયો, અને બીજાઓ કહેતા હતા કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉઠ્યો છે. હેરોદે કહ્યું કે મેં યોહાનનું માથું કાપી નંખાવ્યું, પણ જેના સંબંધી હું આવી વાતો સાંભળું છું તે કોણ છે? અને તેણે તેને જોવા ચાહ્યું. ફરીદોએ પાછા આવીને તેઓએ જે જે કર્યું હતું તે તેને કહી સંભળાવ્યું. પછી તે તેઓને તેડીને બેતસાઇદા નામના શહેરમાં એકાંતમાં ગયો, પણ એ જાણીને ઘણા લોકો તેની પછવાડે ગયા અને તેણે તેઓનો આવકાર કરીને તેઓને દેવના રાજ્ય સંબંધી વાત પ્રગટ કરી અને જેઓને સાજા થવાની ગરજ હતી તેઓને સાજા કર્યા. દિવસ નમવા લાગ્યો ત્યારે 12 શિષ્યોએ આવીને તેને કહ્યું કે લોકોને વિદાય કર કે તેઓ આસપાસના ગામમાં તથા પરામાં જઈને ખાવાનું વેચાતું લે, કેમ કે આપણે ઉજ્જળ ઠેકાણે છીએ. પણ તેણે તેઓને કહ્યું કે તમે તેઓને ખાવાનું આપો. તેઓએ તેને કહ્યું કે અમારી પાસે તો 5 રોટલી ને 2 માછલી સિવાય બીજું કંઈ નથી. અમે જઈને એ સઘળા લોકોને સારું ખાવાનું વેચાતું લાવીએ તો જ મળે, કેમ કે તેઓ આશરે 5000 પુરુષ હતા. તેણે પોતાના શિષ્યોને કહ્યું કે આશરે 50-50ની પંગતમાં તેઓને બેસાડો. તેઓએ તેમ કર્યું અને સર્વને બેસાડ્યા. પછી 5 રોટલી અને 2 માછલી લઈને તેણે આકાશ તરફ જોઈને તેઓને આશીર્વાદ દીધો અને તે ભાંગીને લોકોને પીરસવા સર્વ શિષ્યોને આપી. તેઓ સર્વ ખાઈને તૃપ્ત થયા અને છાંડેલા કકડા વીણીને તેઓએ 12 ટોપલી ભરી. તે એકાંતમાં પ્રાર્થના કરતો હતો ત્યારે તેના શિષ્યો તેની સાથે હતા. તેણે તેઓને પૂછ્યું કે હું કોણ છું, તે વિશે લોકો શું કહે છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે યોહાન બાપ્તિસ્ત, પણ કેટલાક કહે છે કે એલિયા, વળી બીજા કહે છે કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉઠ્યો છે. તેણે તેઓને પૂછ્યું કે પણ હું કોણ છું, તે વિશે તમે શું કહો છો? પિત્તરે ઉત્તર આપ્યો કે દેવનો ખ્રિસ્ત. પણ તેણે તેઓને સખત આજ્ઞા આપી એ વાત કોઈને કહેતા નહીં. વળી તેણે તેઓને કહ્યું કે માણસના દીકરાએ ઘણું સહેવું, વડીલોથી તથા યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું તથા માર્યા જવું અને ત્રીજે દિવસે પાછા ઉઠવું જરૂરનું છે. તેણે સઘળાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું, કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જેવો કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો આત્મા ખોવે અથવા તેની હાનિ પામે તો તેને શો લાભ? કેમ કે જે કોઈ મારે લીધે તમારી વાતોને લીધે શરમાશે, તેને લીધે જ્યારે માણસનો દીકરો પોતાના પિતાના તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે ત્યારે તે પણ શરમાશે. પણ હું તમને સાફ કહું છું કે અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ દેવનું રાજ્ય નહીં જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં. એ વાતો કહ્યાને આશરે 8 દિવસ પછી તે પિત્તર યોહાન તે યાકુબને બોલાવીને પ્રાર્થના કરવા સારું પહાડ પર ગયો. તે પ્રાર્થના કરતો હતો ત્યારે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેના વસ્ત્ર ઉજળા તથા ચળકતા થયા. ત્યારે જુઓ, 2 પુરુષ એટલે મૂસા તથા એલિયા તેની સાથે વાત કરતા હતા. તેઓ મહિમામાન દેખાતા હતા અને યરૂસાલેમમાં તેનું જે મરણ થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા. હવે પિત્તર તથા જેઓ તેની સાથે હતા તેઓ ઊંઘથી ઘેરાયેલા હતા, પણ જ્યારે તેઓ જાગી ઉઠ્યા ત્યારે તેઓએ તેનો મહિમા જોયો ત્યારે તેની સાથે જે બે પુરુષ હતા તેઓને પણ જોયા. તેઓ તેની પાસેથી વિદાય થતા હતા ત્યારે પિતરે ઈસુને કહ્યું કે સ્વામી, અહીં રહેવું આપણે માટે સારું છે. તું કહે તો અમે ત્રણ મારવા બાંધીએ, એક તારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે. પણ પોતે શું બોલતો હતો તે સમજતો નહોતો. તે બોલતો હતો એટલામાં એક વાદળું આવ્યું અને તેણે તેઓ પર છાયા કરી. તેઓ વાદળામાં બેઠા ત્યારે તેઓ બીધા. વાદળામાંથી એવી વાણી થઈ, આ મારો દીકરો છે, મારો પસંદ કરેલો, તેનું સાંભળો. તે વાણી થયા પછી ઈસુ એકલા દેખાયા. તેઓ છાન રહ્યા અને તેઓએ જે જે જોયું હતું તેમાંનું કંઈ પણ તે દિવસોમાં કોઈને કહ્યું નહીં. બીજે દિવસે તેઓ પહાડ પરથી ઉતર્યા ત્યારે ઘણા લોકો તેને મળ્યા. અને જુઓ, લોકોમાંથી એક માણસે ઘાંટો પાડીને કહ્યું કે ઉપદેશક, હું તને વિનંતી કરું છું કે મારા દીકરા પર કૃપાદ્રષ્ટિ કર, તે મારો એકનો એક પુત્ર છે ને કશુદાત્મા તેને વળગે છે, તે એકાએક બૂમ પાડે છે અને તે તેને એવો મરડી નાખે છે કે તેને ફીણ આવે છે અને તેને ઘણી ઈજા કરીને માન માર તેને છોડે છે. તેને કાઢવાની મેં તારા શિષ્યોને વિનંતી કરી પણ તેઓ તે કાઢી શક્યા નહીં. ઈસુએ તેને તરાપ્યો કે ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીને તમારું સહન કરું? તારા દીકરાને લાવ. તે આવતો હતો એટલામાં ભૂતે તેને પછાડી નાખીને તેને બહુ મરડ્યો. પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો અને છોકરાને સારો કર્યો ને તેને તેના પિતાને પાછો સોંપ્યો. તેઓ બધા દેવના આવા મહાપરાક્રમથી વિસ્મિત થયા. પણ તેણે જે જે કર્યું તે સઘળું જોઈને સર્વ વિસ્મિત થતા હતા ત્યારે તેણે પોતાના શિષ્યોને કહ્યું કે આ વચનો તમારા કાનમાં ઉતરવા દો, કેમ કે માણસનો દીકરો માણસના હાથમાં સોંપાશે. પણ એ વાત તેઓ સમજ્યા નહીં અને તેઓથી એ ગુપ્ત રખાય કે તેઓ તે સમજે નહીં. અને તે સંબંધિત તેને પૂછતા તેઓ બીધા. તેઓમાં વાદવિવાદ શરૂ થયો કે આપણામાં સૌથી મોટો કોણ થાય. પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને પોતાની પાસે ઊભું રાખ્યું. તેણે તેઓને કહ્યું કે જે કોઈ મારે નામે આ બાળકનો અંગીકાર કરે છે તે મારો અંગીકાર કરે છે, અને જે કોઈ મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે, કેમ કે તમ સર્વમાં જે સૌથી નાનો છે તે જ મોટો છે. યોહાને તેને કહ્યું કે સ્વામી, અમે એક માણસને તારે નામે ભૂતોને કાઢતો જોયો અને અમે તેને મના કરી કારણ કે તે આપણી સાથે ચાલતો નથી. પણ ઈસુએ તેને કહ્યું કે તેને મના ન કરો, કેમ કે જે કોઈ તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે. તેને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા ત્યારે તેણે યરૂસલેમ જવા માટે પોતાનું મોં તે તરફ દ્રઢ રાખ્યું. તેણે પોતાની આગળ ખેપિયા મોકલ્યા. તેઓ તેને સારું તૈયારી કરવા માટે સમૃદ્ધિના એક ગામમાં ગયા. તેઓએ તેનો આવકાર કર્યો નહીં કારણ કે તેનું મોં યરૂસલેમ તરફ હતું. એ જોઈને તેના શિષ્ય યાકૂબ તથા યોહાને તેને પૂછ્યું કે પ્રભુ, શું તારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશમાંથી આગ પડીને તેઓનો નાશ કરે? પણ તેણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા. પછી તેઓ બીજે ગામ ગયા. તેઓ માર્ગે ચાલતા હતા એવામાં કેટલાકે તેને કહ્યું કે પ્રભુ, જ્યાં કઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. ઈસુએ તેને કહ્યું કે લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. તેણે બીજાને કહ્યું કે મારી પાછળ આવ. પણ તેણે તેને કહ્યું કે પ્રભુ, મને રજા આપ કે હું પહેલા જઈને મારા પિતાને દાટું. પણ તેણે તેને કહ્યું કે મોઈલાઓને પોતાના મોઈલાઓને દાટવા દે, પણ તું જઈને દેવના રાજ્યની વાત પ્રગટ કર. એકબીજાએ પણ તેને કહ્યું કે પ્રભુ, હું તારી પાછળ આવીશ, પણ પહેલવેલા જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપ. પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હળપળ હાથ દીધા પછી પાછળ જુએ છે તો તે દેવના રાજ્યને યોગ્ય નથી.